आत्म दर्शन ए मानव जीवन नो परम लक्ष्य है। आत्मदर्शन नी अंदर समय जवु, आत्मदर्शन मा मग्न थवु, ज्यां सुधी व्यक्ति अपेक्षाकृत जीवन जीवे छे त्यां सुधी एने कोई पण संतोष पूर्ण प्राप्त थई शकतो नथी। ज्यारे पण अपेक्षाकृत कोई पण आपणुं व्यवहारनुं जीवन होय त्यारे एक साहजिक छे के एमां असंतोष वधे ओछे अंशे रहेवानो छे। अने एटला माटे स्वनिर्भरता, પોતાની પાસે જે કંઈ પોતાનું છે એના વડે જ જીવનને જીવવું, એનું નામ છે આત્મદર્શન। વ્યક્તિ કે જે સાધક છે એ સાધકને જ્યારે પણ એક અજ્ઞાનને આધીન થઈને અંધકારમાં એની પાસે લક્ષ્ય ન હોય અને ધ્યેય ન હોય ત્યારે એ વ્યક્તિ એની વૃત્તિઓ ભટકતી હોય છે, અને ભટકતા મને કામના સરે જ્યાં સુધી મન વિક્ષિપ્ત હશે, જ્યાં સુધી આપણે પોતે જ આપણા મનને આપણે સ્થિર નથી કરી શકતા ત્યાં સુધી આપણા જીવનને વ્યવસ્થિત કરી શકવાના નથી। આત્મદર્શન થતા પહેલા જીવન દર્શન થવું જોઈએ, જીવન દર્શન થયા પછી આત્મદર્શન। જીવનમાં કઈ ક્ષતિઓ છે, કઈ વિશિષ્ટતા છે, શું છે અને શું નથી, મારા જીવનમાં શું ખૂટે છે, કઈ ક્ષતિ છે, એનો સૌથી પહેલા વિચાર વ્યક્તિ પોતાની જાતે કરે। અન્યના દર્શન જીવનની અંદર પણ ડોક્યું કરે, એની શી વિશિષ્ટતા છે કે જેને લીધે એ આટલું સારું જીવન જીવી શકે છે, મારામાં કઈ એવી કચાશ છે કે જેને કારણે હું શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી કે સફળતા નથી। અને એ પ્રમાણે જ્યારે વ્યક્તિ પોતાના જીવનને તપાસતા શીખે, હું કોણ છું, હું કેટલામાં છું, ત્યાર પછી સ્વદર્શનથી સ્વજીવન દર્શન પછીથી એ આત્મદર્શન સુધી પહોંચી શકે, ત્યાર પછી જ એને ભગવત દર્શન થશે। ભગવત દર્શનની પ્રાપ્તિનું જે અંતિમ લક્ષ્ય છે એ સ્વદર્શન વગર પ્રાપ્ત થઈ શકતો નથી। જ્યાં લક્ષ્મણદાસજી મહારાજ કે મેરા મન ન માના, મન જ એવું નબળું છે, અને મનની નબળાઈ જે છે ને એ કોઈ પણ સંકલ્પમાં દ્રઢતા આવવા દેતી નથી। આત્મબળ સૌથી પહેલું જોઈશે, આત્મબળ હશે તો જ વ્યક્તિ પોતાના નિર્ણયમાં પોતાના ક્ષેત્રમાં એનો સશક્ત મજબૂત નિર્ણય લઈ શકશે। સમજી લેવાનું કે જે વ્યક્તિ પોતાના વ્યવહારમાં કાચો છે, નબળો પડે છે, એનું આત્મબળ પણ એટલું જ કાચું છે, નબળું છે, બહુ સ્પષ્ટ। દ્રઢતા માટે તો આત્મદર્શન, સ્વદર્શન અને સ્વદર્શન વડે જ એ પોતાના જીવનમાં શક્તિ પ્રાપ્ત કરી શકે, અને એટલા માટે તો આપણા વેદના ઋષિઓએ કહ્યું અયમ આત્મા બલહીનેન ન લભ્યે, બળ વગરના માણસને આત્મદર્શન પણ થઈ શકતું નથી। ભગવાને ગીતામાં પણ એ જ કહ્યું સંશયાત્મા વિનશ્યતિ, નબળાઈ છે. આત્મદર્શન માટે પણ સશક્તતા આપણી પોતાની કેળવવી પડશે. એટલા માટે સ્વજીવન દર્શન પછી જ આત્મા સ્વ આત્મદર્શન થશે. મન મેરા તો મગન હુઆ હૈ આત્મદર્શન. આત્મદર્શન થઈ શકે છે, જેમ ગઈકાલે આપણે જોયું હતું, એટલું બધું અઘરું નથી, સહજ છે. એમાં સાધકે એકાગ્ર થવું પડે, મનની શાંતિ એને સૌથી પહેલી કેળવવી પડે. વ્યવહાર ભલે ગમે એટલો વિકટ હોય, ગમે એટલો વ્યવહાર આપણી આજુબાજુએ આપણને હેરાન પરેશાન કરતો હોય, પણ વ્યક્તિ પોતે પોતાનામાં સ્વસ્થ હોય, સ્વસ્થ પોતે પોતાના નિજ સ્વરૂપમાં એને નિયંત્રણમાં રાખી શકતો હોય. નિયંત્રણમાં રાખવું એટલે કોઈ પણ પરિસ્થિતિમાં શોક આવે તો એને એની અંદરથી દુઃખી ન થઈ જાય, ક્યાંક નિરાશા આવે તો એની અંદર હતાશ ન થઈ જાય, ક્યાંક આવેશનો કઈ પ્રસંગ આવે તેમાં ગુસ્સે ન થઈ જાય. પોતાની જાતને સ્વસ્થ રાખી, પોતાના હાથમાં રાખી. ઘડી ઘડીમાં મન એના કાચિંડાની માફક રંગ બદલતું રહેશે. કાચંડો જેટલા રંગ બદલી શકે છે એટલા રંગ આપણું મન બદલી શકે છે, એના સ્વરૂપ પણ જુદા જુદા. અને એટલે જે નિર્ણય શક્તિ છે માણસની પોતાની, એ નિર્ણય શક્તિ કેળવવામાં એને સૌથી પહેલા ખૂબ જ ધીરજ રાખવી પડે. દુઃખના સમયની અંદર રડવા ન બેસે. દુઃખે સોનુ ઉદ્વિગ્ન મનાહા સુખેશુ વિગતસ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત અધિર મનિરુચ્યતે. સ્થિર થવું પડે, એને સ્થિત પ્રજ્ઞ કહ્યું છે. પેલા બુદ્ધિ એને સ્થિર કરવું પડે, મન સ્થિર થાય, શરીર સ્થિર થાય, ઇન્દ્રિયો સ્થિર થાય. બધું સ્થિર થયા પછી થતા થતા આત્મામાં પછી સ્થિર થવાય છે. આત્મસંસ્થમ મનઃકૃત્વા તથા ચિત્તે ઇન્દ્રિય ક્રિયા. ઇન્દ્રિયોની ચિત્તની ક્રિયાઓથી ધીરે 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 આત્મામાં સ્થિત થવાનું છે. અને જે આત્મામાં સ્થિર થઈ શકે છે એ વ્યક્તિ પોતાના જીવનમાં જેને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું સફળતાનું, એને જીવનમાં પછી ક્યાંય નિષ્ફળતા નહીં મળે. આત્મબલ એ પહેલી વસ્તુ. અને આત્મબલમાં આત્મદર્શનમાં જીવનનું લક્ષ્ય પરમ લક્ષ્ય એ પ્રાપ્ત થઈ ગયું. ત્યાર પછી કોઈ પણ કાર્યમાં કોઈ પણ વ્યવહારમાં એ નિષ્ફળ નહીં જાય, કારણ જીવનનું અંતિમ લક્ષ્ય આત્મદર્શન એને પ્રાપ્ત થઈ ગયું છે. અને જે આટલું મોટું લક્ષ્ય સિદ્ધ કરી શકે ને, એને ત્યાર પછી વ્યવહારના લક્ષ્ય એટલા બધા અઘરા નહીં લાગે, કઠણ નહીં લાગે, સાહજિક હશે. જે એવરેસ્ટ શિખરને સર કરી લે એને પછી દુનિયાનો બીજો કોઈ પાડ ઊંચો લાગે ખરો? બસ એમ જીવનમાં જે આત્મદર્શન છે એ ઊંચામાં ઊંચું શિખર છે. અને જ્યારે એની ઉપર ચડી ગયો ને એની પર સફળતા મેળવી ગઈ લીધી, એ પછી વિશ્વના જીવન કોઈ પણ ખૂણે જીવનની કોઈ પણ ક્ષણે એ ક્યારે પણ ક્યાંય નિષ્ફળ નહીં જાય, કારણ એની પાસે આત્મબલ છે, એની પાસે સાહસ છે. લક્ષ્મણદાસજી મહારાજ એ ભજન મંડળીમાંથી ઉઠી અવધૂતની ગુરુ મહારાજની શોધમાં નીકળ્યા. કોઈને પૂછ્યા વગર, કઈ પણ પરવા કર્યા વગર ક્યાં મળશે? બસ એક જ લક્ષ્ય, એકાગ્રતા. લક્ષ્ય ઉપર માણસે પહેલું નિશ્ચિત દ્રઢ થવું પડે. પણ જ્યાં આપણું લક્ષ્ય જ દિશાવિહીન હશે તો કઈ બાજુએ માણસ ભરમાઈ જશે એને પોતાને ખબર નહીં પડે. અને ભરમાઈ ગયેલો માણસ પોતાના લક્ષ્યને જ નહીં સમજી ઓળખી નહીં શકે. ક્યાં જવું છે જેને ખબર નથી, અને ક્યાં જઈને ઉભો રહેશે એ પણ પોતે નથી જાણતો. લક્ષ્ય વગરનું જીવન એ પશુ જેવું છે, રઝળતા પશુ જેવું. કોઈ કામનું પશુ હોય તો સારું, જેને લક્ષ્ય હોય, પણ જેને હરાયું ઢોર કહેવામાં આવે ને, એને કોઈ લક્ષ્ય ના હોય, કોઈ દિશા ના હોય, કોઈ સ્થાન ના હોય, બસ જે બાજુ મોઢું ભર્યું અને જ્યાં એને પોતાનું પેટ પોષણ થતું હોય એ તરફ જ એનું મુખ રહેવાનું, એ જીવનનું લક્ષ્ય નથી, એ જીવનની સફળતા પણ નથી. આત્મદર્શન એ જ પરમ લક્ષ્ય આપણું હોય, અને આત્મદર્શન કરતા કરતા જ્યારે એની અંદર સ્વસ્વરૂપમાં સંપૂર્ણ વિલીન થઈ જાય, ઘણું ઊંચું કામ છે, તે છતાંય આપણે આપણા વ્યવહારિક જીવનમાં જે કોઈ ક્ષેત્રમાં જઈએ છીએ એ ક્ષેત્રમાં આપણી પાસે નિપુણતા આવે છે, એ ક્રિયાને એ વિદ્યાને આપણે હસ્તગત કરી લઈએ છીએ. જેમ નાનું બાળક રમતની અંદર કોઈ પણ વસ્તુ લાવીને એમ લઈને ઊભી રજૂ કરી દે છે, એવી રીતે આપણે આપણા એ વ્યવસાયના ક્ષેત્રમાં કાર્યકુશળતાને કારણે સામા માણસને થાય ઓહો તમે બહુ ઝડપીને સારું તે કરી શકો, કારણ આવેલી નિપુણતા, એની ક્ષમતા, એ નિપુણતા એને અભ્યાસથી કેળવેલી હોય ત્યારે એટલું સુંદર અને એટલું જલ્દી આપી શકે છે તીવ્રતા. જો વ્યવહારમાં આપણે આટલું શીખી શકીએ છીએ અને આપણને એમાં નિપુણતા મળે છે તો આત્મદર્શનમાં કેમ ન મળે? પણ લક્ષ્ય નથી, એની પાછળ મનની એકાગ્રતા નથી, અને એનું પરિણામ છે એને લીધે માણસ પોતાના જીવનને માત્ર રસ્તા ઉપર ધૂળમાં રઝળતું નાખી દેતો હોય છે, દેખારામાં ધૂળ કરી નાખતો હોય છે. કારણ શું છે? કે પોતે પોતાના જીવનને સમજી શક્યો નથી, પોતાની જાતને ઓળખી શક્યો નથી, પરિણામ એનું જીવન ધૂળ અને ઢેખાડાની અંદર રખડતું જ રહે. પણ જ્યાં વ્યક્તિ સ્વયં પોતે જ એમ ઈચ્છે કે મારે ભગવદ્ પ્રાપ્તિ કરવી છે, ભગવદ્ પ્રાપ્તિ એનું લક્ષ્ય છે જીવનનું, સાત્વિકતા, શાંતિ, એ શાંતિ અને એ સાત્વિકતા મેળવવા માટે જેમ વ્યક્તિ ઈશ્વરને લક્ષ્ય બનાવી અને સાધનના પંથે જોડાઈ જાય છે, એમાંથી ધીમે 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 અનુભવ કરતો થાય, એમાંથી રસ ઉત્પન્ન થતો થાય, એટલે સુધી પહોંચે કે એને પોતાને એમાંથી કંઈક જળ્યો હોય એવો અનુભવ થાય. એટલાથી સંતોષ નથી અહીંયા તો. પહેલું પગથિયું કહ્યું કે મેં શાસ્ત્ર કી સાખે સમજ ગયા હતા, શાસ્ત્રો વાંચ્યા હતા, ભણ્યો હતો, બધું જ ખરું, પણ મન એને સ્વીકારવા તૈયાર નહોતું, પણ સદગુરુ મોએ આન મળે. પણ સદગુરુ મહારાજે એ શાસ્ત્રમાં જે આત્મવિદ્યા છે શું છે એની એનો મને અભ્યાસ કરાવ્યો, એનું મને જ્ઞાન કરાવ્યું, ત્યારે આત્મદર્શન જાણ્યા, ત્યારે આત્મદર્શનને મેં જાણ્યું. આ એક પગથિયું બસ નથી, જાણી લેવાથી બસ થતું નથી. આપણે ભૂખ લાગી છે, ખાવાની ઈચ્છા પણ છે, સામે બધું લખી લખીને પીરસી દીધું હોય થાળીમાં, એક એક કાગળિયા ઉપર લખીને બધું જ ગોઠવી દીધું હોય કે જમો હવે, લખેલું વાંચી શકાય એને ખાઈ શકાશે ખરું? પ્યાલો હોય ને ઉપર લખ્યું હોય છાશ, પણ અંદર ખાલી હોય, વાડકી ઉપર દાળ એમ લખીને મૂક્યું હોય તો અંદર કશું ના હોય. તો આત્મદર્શન જાણા વાસ્તા છે, જાણી કે આ બધું છે, દાળ હોઈ શકે, છાશ હોઈ શકે, બધી વાનગીઓ હોઈ શકે, જાણી પણ આમાં છે તો નહીં કશું, એમ માણસ આત્મદર્શનને જાણે પણ અંદરથી કોરો ને કોરો હોય. નદીમાંથી પથ્થરો બહાર કાઢીને કિનારે મૂકવામાં આવે ને પછી બે પાંચ મિનિટ પછી એ કોરો. એમ આત્મદર્શન જાણ્યું ખરું પણ આત્મદર્શન મેળવી શકે એનાથી કઈ આપણી ભૂખ ભાગતી નથી. એને માટે તો જે કઈ જાણ્યું છે એને તૈયાર કરવું પડે. સાધન પડ્યું હોય એમાંથી રસોઈ બનાવવી પડે, પછી પીરસાય અને પછી ખવાય ત્યારે ભૂખ ભાગે છે. એમ આત્મદર્શનમાં પણ આત્મદર્શન પણ એવી જ રીતે જાણ્યા પછીથી એને આપણા જીવનમાં કેળવવું પડે, ઉતારવું પડે, ત્યારે આત્મદર્શનની શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એમને આત્મબળ નથી મળતું, આત્માનુભૂતિ એમને નથી. અનુભૂતિ એટલે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કે ત્યાં પહોંચે અનુભવી, એનું નામ અનુભૂતિ છે. સૂર્યના કિરણ જ્યાં ન પહોંચે ત્યાં કવિ પહોંચી શકે, અને જ્યાં કવિ ના પહોંચી શકે ત્યાં ગાડી અનુભવી પહોંચી શકે છે. કવયતી ઇતિ કવિ, કથ ધાતુ ઉપરથી કવયતી કવિ શબ્દ આવ્યો છે, કથા આવ્યો છે કે કહેવાવાળો. કહેવાવાળો ખરો, સાંભળવાવાળો ખરો, પણ અનુભવવાળો નહીં. સૂર્ય પ્રકાશ આપી શકે પણ પ્રકાશનું વર્ણન તો કવિ જ કરી શકે. કવિ માત્ર વર્ણન કરી શકે પણ અનુભવ ના આપી શકે. લખેલી વાનગીઓ પીરસાઈ હોય ખબર જ ના પડે શું છે, પણ પીરસાઈ ગઈ હોય, તૈયાર થઈને બનાવડાવી હોય, બનાવીને પીરસાઈ ગઈ હોય, પણ ખાય નહીં જ્યાં સુધી ત્યાં સુધી અનુભવ થાય કે આ કેવું છે ને આ શું છે ને આનો સ્વાદ કેવો છે. તો એમ આત્મદર્શન જાણા પછીથી કહ્યું કે સદગુરુ મોય આન મિલે તબ આત્મદર્શન પાયા. અરે ભોજનની શરૂઆત કરી પછી જીભને સ્વાદ લાગવા માંડ્યો, ધારા છૂટી, સ્વાદનો ધીરે ધીરે એક અનુભવ થવા લાગ્યો, અને પછી આખી થાળી પીરસીતી ભાણું બધું જ જમ્યા. ધારા પૂરથી ધારા છૂટી, ધારા સન્મુખ ધાયા, પછી તો ધીરે ધીરે બધું જ સ્વાદિષ્ટ લાગ્યું, ખાવાયું, તૃપ્તિ થઈ, ઉદરપૂર્તિ પણ થઈ ગઈ. ત્યાર પછી કહે છે કે ખાતા જેણે શીખવાડ્યું કે ગુરુ માં પણ ગુરુ છે. આત્મદર્શન પાયા સદગુરુ મોયે આન મિલે તબ આત્મદર્શન. આ છે આનું નામ છે અનુભવ. હવે એકવાર અનુભવ થઈ ગયો એટલે પૂરતું છે ખરું? ના. જોયું કે અહીંયા આ ક્ષેત્રમાં આ ધંધામાં કમાણી સારી છે, એકવાર જઈ આવ્યા અને એકવાર જઈને અનુભવ કર્યા પછીથી ત્યાં આગાડી કે ચલો હવે તો વધારે કમાવા માટે ત્યાં જ જવું પડે, ત્યાં જ રહેવું જ પડે. એકવાર આત્મદર્શન કર્યું ખરું, આત્મદર્શન કર્યા પછીથી એનું સતત સેવન, સતત આત્મદર્શનનો સંપર્ક એનામય થઈ જવાય. જેમ કમાણીની એકવાર કે ખેતી એકવાર જોયું કે આ જમીન તો બહુ સારી છે ને, તો ફળદ્રુપતા છે, બહુ પાકે છે ને, વધારે એનું ઉતાર આવે છે, એટલે માણસ ત્યાં જઈને પડાવ નાખશે અને એની એક જમીનમાં ખેતી વારંવાર કરશે. એમ લક્ષ્મણદાસ કહે છે, જ્યારે ધારા છૂટી એક ધારા પૂરતી, જોયું કે તો બહુ સરસ છે. આત્મદર્શન પાયા, એકવાર આત્મદર્શન મેળવી લીધું પણ હવે કંઈ એમને બેસી રહેવાય નહીં. માણસ ભોટ એ કહેવાય, માણસ ભોટ એ કહેવાય કે એ પોતે સ્વયં જાણ્યા પછી પણ ત્યાં ન જાય ને ભૂખ્યો રહે કે ગરીબનો ગરીબ રહે. એને એમ ના થાય કે હું ઊઠીને ત્યાં જઉં તો ત્યાં અગાડી એનો પુરુષાર્થ કમજોર છે, માણસ આળસુ છે, એ માણસ નબળો છે અને એની આળસ જ એને ખાઈ જાય. એકવાર એને સમજણ પડી ગઈ કે આ જગ્યાએ આત્મસુખની પ્રાપ્તિ છે કે ઉદર પૂરતી છે કે અહીંયા કમાવાનું સાધન સારું છે, ત્યાં ગાડી ફરી જઈને ત્યાં ને ત્યાં જ પોતાનો નિવાસ કરી દે, ત્યાં જ રહેઠાણ કરી અને પોતાનો વ્યવસાય ચાલુ કરી દે, તો એમાંથી એ કરોડોપતિ થઈ શકે છે. પણ જાણ્યા પછીથી ત્યાં જવાનો પ્રયત્ન જ ના કરે, ડગલા જ ન માંડે, ત્યાં જવાનો પુરુષાર્થ જ ન કરે, તો ભિખારી ગરીબ જ રહેવાનું છે. તો આત્મદર્શન જાણ્યા પછી, આત્મદર્શન પ્રાપ્ત કર્યું અને પછી એની સતત અનુભૂતિ કરાવવા માટે લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, મન મેરા તો મગન હુઆ હૈ આત્મદર્શન કર કર. હંમેશા સદગુરુ છે એ શિષ્યને જે સાધન આપવાનું હોય છે પૂર્ણ સાધન આપી દે છે, કે એના વડે શિષ્ય પણ ગુરુના બરાબર પૂર્ણ થઈ શકે. એને પોતાનાથી નીચો રાખો કે પોતાનાથી અધૂરો રાખો એનું લક્ષ્ય નથી. શિષ્યને પણ સાધન એવા પ્રકારનું આપે અને ઈચ્છે, આપણા ઉપનિષદની અંદર કયા પ્રમાણે, ઈચ્છે પુત્રાત શિષ્યાત પરાભવ. ઋષિઓનું કેટલું ઉદાર, કેટલું ઉદાર દિલ છે કે શિષ્યથી અને પુત્રથી પરાભવ, કે પિતા કરતા પુત્ર સફળ થાય, સવાયો થાય અને વિજય મેળવે, જીતે. બાપને ગર્વ લેવાનું મન થાય, જો મારા દીકરાએ મને હરાવ્યો એ આગળ ગયા. ગુરુને પણ એટલું જ ગૌરવ લેવાનું મન થાય, ઓ મારા કરતા મારો શિષ્ય સવાયો નીકળ્યો આગળ પહોંચ્યો. એ ક્યારે બને? પ્રાપ્ત થયેલા સાધન, ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા સાધન વડે શિષ્ય સાધક બનીને એવો એની અંદર તન્મય થઈ જાય કે ગુરુની બરાબર થાય, સમોવડીઓ થઈ જાય. ગુરુ તો આનંદ પામે છે, મારી આપેલી વિદ્યા, મારો આપેલો મંત્ર, શક્તિ કે ભક્તિ જે આપી દીક્ષા, એને એને દીપાવી, ગૌરવ લેવાનું. એના કરતા જો આગળ વધે તો ઓ મારો શિષ્ય, મારો પુત્ર સવાયો થઈ ગયો. પણ બની શકે જ્યારે એ સાધન પ્રાપ્ત થયું હોય કે સ્વયં એની અંદર પરોવાઈ જાય, મન મેરા તો મગન હુઆ હૈ, એની અંદર મગ્ન થઈ જાય, તરલીન થઈ જાય, એના મય બની જાય. આત્મદર્શન કર કર મગન હુઆ હૈ મન, સતત આત્મદર્શન થતા થતા એટલું બધું આવી ગયું, બસ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો. શરીરનો ભાવ સંપૂર્ણ મટી ગયો. શરીર ઉપર જે કઈ થતું હોય છતાં એના તરફ લક્ષ્ય નહીં. શરીરની અંદર આવનારો રોગ, શરીરને ઉપર આવનારી મુશ્કેલી આપત્તિ, એના તરફ એનું લક્ષ્ય જ નહીં હોય. ગમે એવો રોગ આવ્યો હશે, ગમે તેવી પરિસ્થિતિમાં શરીરની અંદર કોઈ ભાવ ઉત્પન્ન થયો હશે, છતાં એનાથી પર રહેશે. એને જે ષડરીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ પણ એને જરાય સ્પર્શ નહીં કરી શકે. કારણ કે પોતાના ઘરની અંદર ઊંડામાં ઊંડા ઓરડાની અંદર પેસી ચૂક્યો છે, બહાર શું થાય છે એને ખબર નથી પડતી, અને બહારનો સ્પર્શ થતો નથી, અંદરથી પોતે બંધ થઈને બેસી ગયો છે. એ આત્મદર્શન, એ આત્માનુભૂતિ એને સતત પોતાના સ્વસ્વરૂપમાં એટલું બધું તલ્લીન કરી દે કે શરીર ઉપર આવતા સુખ દુઃખની અનુભૂતિ અંદર સુધી જવા જ ના દે, એની અસરને જ ના જવા દે. ભલે શરીરને જે થતું એવા અવધૂત સ્વસ્વરૂપની અંદર રમવાવાળા એક વૃક્ષની નીચે પથ્થરને અડે લઈને બેઠા હોય, છતાં એને એમ લાગે કે હું કોઈક રાજમહેલની અંદર રાજસુખ ભોગવી રહ્યો છું. કેમ? આ જે દેહ છે એ મહેલની અંદર પોતે સ્વયં જઈને બેસી ગયો છે. ભગવાને આ દેહરૂપી મહેલની અંદર બધી જ સગવડ આપી દીધેલી છે, છતાંય માણસ બહારની સગવડો જોવા માટે, લેવા માટે દોડતો હોય છે. એને અપેક્ષા છે, એને અપેક્ષા છે કે મને બહારથી સુખ મળે, બહારથી સુખ મળે. એટલું આપણે યાદ રાખીએ જીવનમાં કે બહારથી જે સુખ મળવાનું છે એમાં દ્વૈત છે. આત્મસુખમાં આપણું પોતાનું અંદરથી આપણી માલિકનું સુખ સુખ આપણને મળવાનું છે એ અદ્વૈત છે, કારણ એમાં બીજી કોઈ કોઈની અપેક્ષા નહીં. મારું જે કંઈ છે એ સુખ જ મારે ભોગવવાનું છે, બીજાની પાસેથી આશા રાખું તો નિરાશાનો વારો આવે. કોઈક દિવસ ના પાડી દે એટલે તો નિરાશ થવાનું, કારણ ત્યાં આગળ વૃત્તિઓ બહિર્મુખ છે. પણ અંતર્મુખ થયા પછી વ્યક્તિ સ્વયં જો પોતાની નથી, પોતાની પાસે જે કંઈ છે એમાંથી એ સંતોષ માની લે કે આ જ મારું સુખ છે, આ જ મારી આ સુખની જ મારી માલિકી છે, બસ એનાથી એને પોતાને સંતોષ થશે. કોઈનાથી અપમાનિત થવું નહીં પડે, કોઈનાથી નકાર નહીં સાંભળવો પડે. જેમ કોકને ત્યાં મહેમાન થઈને ગયા છીએ, આપણા ઘર કરતા અનેક વધારાની સગવડો હોય, ત્યાં ગાડી બધી જ સગવડોની અંદર ખાવા પીવાની બધી છૂટ હોય, પણ ત્યાં ગાડી એના મનની અંદર એક માનસિકતા તો રહેશે કે હું મારા ઘરમાં નથી. પોતાના ઘરની સગવડો કરતા હજાર ગણી સગવડો ત્યાં આગળી મળતી હોય તો પણ એની અંદર ઊંડે ઊંડે એક માનસિકતા રહેશે કે હું મારા ઘરમાં નથી, અને એને ભય છે કે કોઈક દિવસ કહેશે જાઓ અહીંથી, કે તમને આ સગવડ નહીં મળે, આટલી જ મળશે, હવે આટલી છે તે આને ઓછી કરવી પડશે, એમ અપેક્ષાકૃત છે. જ્યાં આગળી આપણે અપેક્ષા વાળું જીવન જીવીએ છીએ ત્યાં દુઃખી થવું પડતું હોય છે, અશાંતિ ત્યાં આવતી હોય છે આપણા મનમાં કે આપણે બીજાના આધારિત જીવીએ છીએ. અને એટલા માટે આત્મદર્શન આત્મસુખની આપણા શાસ્ત્ર ગ્રંથોએ આપણા ધર્મએ આપણને ખાસ આજ્ઞા કરી, અને જેણે આત્મદર્શન કરી લીધું ને એને પછી કશાય ટેકાની કોઈ આધારની કોઈ સંબંધની કે કોઈ સંઘાતની સહેજ પણ જરૂર નથી. પોતે એકલવાયુ જીવન એકાંતની અંદર જીવવાની અંદર મસ્ત આનંદ આવતો હશે, કોઈ નહીં હોય છતાં એકલો પોતાનો આનંદ લેતો હશે. કયો? આત્માનો. એ જ્યારે આ બધું જંગલ હશે, કોઈ અહીંયા ગાડી વસ્તી નહીં હોય, તે વખતે જે સંતો અહીંયા રહ્યા હશે આશ્રમને સ્થાપીને, એમ એ તો આત્માનો આનંદ મેળવતા જ હશે. પોતાનું સ્વયં પાકી દો રોટી બના લી, ખા લી, ભગવાન તો ભોગ લગા દિયા, ભજન કરી લે, એનું નામ છે સ્વનિર્ભરતા. એમ એ સ્વનિર્ભરતા કે કોઈની ઉપર જરાય આશાવાળું નહીં જીવવાનું, પરાઈ આશ ઉપર પરાધીનતા થઈ પરાવલંબી થઈ અને જીવીશું ને તો એની અંદર આપણને પૂરો સંતોષ ક્યારેય નહીં થાય. સ્વસુખમ ઉપગતે કર્તુમ વિહરતું, કે જે સ્વસુખની અંદર વિહાર કરે છે એ જ શાંતિથી જીવન જીવી શકે. મગન હુઆ હૈ મન મેરા કહેશે કે આત્મ દર્શન કર, મારી પાસે જે છે એનાથી જ હું સંતોષ મેળવીને હું મારું આત્મસુખ મારું પોતાનું સુખ મેળવી શકું. ઘરમાં આવ્યા ભલે ગમે તેવું નાનું સરખું ઘર હશે, ઝૂંપડું હશે, તૂટી ખાટ હશે, ફાટલી ગોદડી હશે, પણ એમાં સુતાઈશું તો હાશ આ મારું ઘર છે, પોતાનું છે ને, એને ઉપભોગ કરો. મને કોઈ અહીંથી કોઈ મને ઉઠાડીને કાઢી મૂકવાનો નથી કે ઉઠ ઉભો થા કે તું બહાર નીકળ, કારણ પોતાનું સ્વસુખ છે. એમ આત્મસુખ પણ પોતાના ઘરની અંદર બેસી ગયા પછી એને પોતાના પોતાની જાત સિવાય બીજો કેમ કહેવાનો નથી કે તું બહાર નીકળ, કેમ અહીંયા બેસી રહ્યો છું, કેમ સુઈ રહ્યો. અને એ આત્મસુખને મેળવવા માટેની આજ્ઞા જે કરી છે એ પ્રકારનું સ્વતંત્ર અને શાંત જીવન જીવવા માટે જ આત્મદર્શન આત્મસાક્ષાત્કાર એ આપણા ઋષિ મુનિઓએ આપણા ધર્મગ્રંથોએ આપણા જીવનમાં ચિંતવ્યું છે. ચાર જીવનની ચાર અવસ્થાઓ તમે ભોગવી લો, વ્યવહાર કરી લો, વાનપ્રસ્થ પણ કરી લો, સલાહ આપી, પણ પછી 75 વર્ષ થયા એટલે સંન્યાસ, અને એ સંન્યાસ એટલે તમારા જીવનનો બધો અનુભવ તમને મળી ગયો. હવે નિરસ્તા આવી જાય લગભગ 60 પછી જોજો, જીવનમાં નિરસ્તા આવવાની શરૂઆત થવા જ માંડશે. અને એ નિરસ્તા આવી જાય તે પહેલા આત્મદર્શન તરફ વળી જવું, અને 75 ની ઉંમરે તો એને હંમેશા પોતાના જીવનથી, કૌટુંબિક જીવનથી કે સામાજિક વ્યવહારથી પણ એ ઉપરામ થઈ ગયો છે. અને એટલે 75 પછીથી આપણો સંન્યાસ આશ્રમ શરૂ થયો. અને એ સંન્યાસ આશ્રમમાં વ્યક્તિ સ્વયં પોતે પોતાનામાં ઉતરી જાય, બહારનો વ્યવહાર ધીમે ધીમે છોડી દઈ, જેમ ભોગોને છોડ્યા